શ્રીમદરાજચંદ્ર પત્રાંક 470 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 529.
પર્યાય કે આ અવસ્થા મને ન જોઈએ, ચાલતી અવસ્થા મને મંજૂર નથી, અને આથી કોઈ સુખની અવસ્થા, શુદ્ધતાની અવસ્થા, નિર્દોષતાની અવસ્થા, પવિત્રતાની અવસ્થા મને મંજૂર છે. આમ પર્યાય પ્રધાનતાથી પ્રવેશ હોવા છતાં યથાર્થતામાં એ વાત ઉભી થાય છે કે મારું સ્વરૂપ શું, મૂળ સ્વરૂપ શું, કે જેના આધારે મારી સમગ્ર સ્થિતિ સુખમય શુદ્ધતામય રહે, દુઃખમય અને અશુદ્ધતામય ન રહે, આવી એક ખુદા માટે થાય છે. શુદ્ધાત્માની શોધક વૃત્તિ ન જાય, અથવા તો શુદ્ધાત્માની ખોળ એ મુખ્ય વૃત્તિ છે અને શુદ્ધ ભાવમાં જોડાવું તે ગૌણ વૃત્તિ છે. આ છે ખરેખર, કેમ કે પ્રયોજન શુદ્ધતાનું છે, પ્રયોજન શુભ રાગનું નથી, પ્રયોજન શુદ્ધતા છે. એટલા માટે તે શુદ્ધતામાં શુદ્ધાત્માની શોધક વૃત્તિમાં મુખ્યપણે વર્તે છે અને શુભ રાગમાં જોડાવાનું એનું ચાલુ રહે છે. એવા મુક્ષજીવને દયા દાન પૂજા ભક્તિ આદિના શુભ ભાવો આવે ખરા, એવા પરિણામ આવશે ખરા, પણ એની વૃત્તિ અને વલણ શુદ્ધાત્મા તરફ ન્યા કરે છે. એટલે આ મુખ્યતા છે. મુમુક્ષુના અંતરંગનું આ શબ્દચિત્ર દોરેલું છે. એની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે કે મુમુક્ષુ જીવનું બાહ્યરંગ છે, બહિરંગ છે, અંતરંગ કોઈ જુદું છે. અને એવું અંતરંગ જુદું હોય તો એ મુમુક્ષુ છે, એવું અંતરંગ ન હોય તો એ મુમુક્ષુ નથી. એમ એટલા માટે એમ વિચારવું યોગ્ય છે આ રચના કે જે માત્ર દયાદાન પૂજા ભક્તિ આદિના શુભ ભાવમાં છે અને જેની વૃત્તિ એને વર્ણ શુદ્ધાત્મા તરફ નથી, અથવા જેની અંતર કોઈ શુદ્ધાત્માની નથી, એ ભલે દયાદાન પૂજા ભક્તિમાં પ્રવૃત્ત હોય તો પણ ખરેખર એની મુમુક્ષુતામાં ગણતા નથી. સ્વાધ્યાય નો દયાદાન પૂજા ભક્તિ આદિ આદિ સ્વાધ્યાય લઈ ગયું, આદિમાં બીજા અનેક પ્રકારના શુદ્ધભાવ છે, એમાં સ્વાધ્યાય નો શુદ્ધભાવ લઈ ગયો. ખરેખર આપણે તો સ્વાધ્યાય મુખ્ય વિષય ચાલે છે, આપણે ત્યાં શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્મા આવો છે, શુદ્ધાત્માનું શ્રદ્ધાન કરવા જેવું છે, શુદ્ધાત્માનું જ્ઞાન કરવા જેવું છે, જેની ખોજ ચાલે છે એનો તો વિશેષ સ્વાધ્યાય પણ ખાસ ચાલે છે. એટલે એને વૃત્તિને વર્ણન રહેવું જોઈએ શુદ્ધાત્મા તરફ, એટલે પોતાના આત્માની ખોજમાં. અને એમ ન હોય તો પછી અન્ય વૃત્તમાં કઈ દયાદાન ને પૂજા ભક્તિ નથી થતા તો કઈ એમ કહી શકાય તો ઉદયવાદીના છે અને આ વિદ્યા વિદ્યાના છે, એટલી દલીલ કરી શકાય. તેમ છતાં પણ જો શુદ્ધાત્મા તરફની વૃત્તિને વલણ ન હોય તો પણ એ અનંત વાર ભલે જૈન મતમાં એ પ્રમાણે કર્યું છે તો પણ, જૈન મતને અનુસરીને કર્યું છે તો પણ એનું કોઈ સાર્થક પણ નથી.
મોક્ષ જીવ હોય એ શુદ્ધાત્માની વૃત્તિ ખોજક વૃત્તિ અને વલણ વાળો હોય તો તે મોક્ષ છે એને અમે અહીંયા મોક્ષ રૂપમાં ગણી લીધું જે શુભ યોગની પ્રવૃત્તિ છે દયાની એમાં તલ્લીનતા ન થાય નહીતર એમાં એકાકાર થઈ જશે એટલો બધો એમાં એને રસ પડશે તમારે ઉપવાસ જ નહીં કરવાનો તમારામાં આવું કઈ કરવાનું જ નહીં ખાલી વાતો જ કરવાની એમ જ કહી દેશે પછી શાસ્ત્રમાં રોજ નીચે ક્રમમાં દયા દાન પૂજા ભક્તિ કરે તો બીજા ઘણા એવું નથી કરતા કેટલાક એવું કરે છે એ મુમુક્ષ ન કરે છે જે સ્વરૂપે ભગવાન આત્માની શોધક વૃત્તિ નજાય સ્વભાવમાં પરિણતા ન થાય અને જે સ્વરૂપે પોતે જે સ્વરૂપે ભગવાન આત્મા એ પોતે એવા પોતાના ભગવાન આત્માની શોધક વૃત્તિ મનુષ્યને ચાલી ન જાય મનુષ્યને અભાવ ન થાય મનુષ્યને ચાલુ રહે આગ્રહ કરતો નથી બીજી વાત વિશેષ એ મુમુક્ષુ જે છે કે જે જીવ શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભ માર્ગનો આગ્રહ કરતો નથી ત્યારે સામાન્યપણે જેને શુદ્ધાત્માનું ધ્યેય નથી એટલે કે શુદ્ધાત્માનો આશ્રય કરવા ઉપર જેનું વજન નથી વલણ નથી એને શુભ માર્ગનો આગ્રહ થયા વગર પણ રહેતો નથી કોઈને શું રીતે એને આગ્રહ રહે છે આ એક સામાન્ય રીતે બીજા માટે પણ આગ્રહ રાખે છે પોતે કરે છે માટે બીજા એ પણ એમ જ કરવું જોઈએ એવો જે આગ્રહ છે એ આગ્રહ પર્યાયની પ્રતિપય દ્રષ્ટિની તીવ્રતામાંથી અને શુદ્ધાત્માના ધ્યેયના અભાવમાંથી એ ઉત્પન્ન થયેલી ચીજ છે તો કહે છે કે ખરેખર જે મુમુક્ષુજી છે તે શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભ રાગનો આગ્રહ કરતો નથી તને શુભ લાભથી મને પણ લાભ થશે એમ માનતો નથી. એને શુભ ભાવનું મૂલ્ય નથી આવતું. થાય છે ખરા શુભ ભાવ, પણ એને એની કિંમત નથી. એને કિંમત શુદ્ધાત્માની અને શુદ્ધ પરિણામની છે, કેમ કે એ ધર્મ છે. શુદ્ધ પરિણામ નથી, પણ જરૂર ત્યાં ધર્મ નથી, તો એને શું કિંમત આપવી? કે એને કઈ કિંમત આપવા જેવી નથી. અથવા તો શુભ ભાવ એટલો નુકસાનકારક નથી જેટલો નુકસાનકારક શુભ ભાવની રુચિ છે. આ જરા સમજવાની વાત છે. શુભ ભાવનો આગ્રહ ક્યાંથી ઉત્પન્ન થયો? કે શુભ રાગની રુચિમાંથી શુભ રાગમાં આગ્રહ ઉત્પન્ન થાય છે, એનું વજન આવી જાય છે. તો ખરેખર શુભ રાગ એટલું નુકસાન નથી કરતો જેટલો શુભ રાગની રુચિ નુકસાન કરે છે. એટલા માટે ગુરુદેવશ્રીના પ્રવચનોનો પ્રધાન સુર એવો હતો કે તો રાગની રુચિ છોડ, પછી રાગ છૂટશે. રાગની રુચિ છોડ્યા વિના કોઈ રાગને છોડવા માંગે તો એ રાગ છૂટી શકે. એટલે પ્રથમ રાગની છોડ, રુચિ છોડે એટલે શું? એ કષાયની મંદતા થાય, શુભ ભાવ થાય ત્યારે એને ગમે, એને સારું લાગે, એને ઊંડે ઊંડે એમ થાય કે મેં કાંઈક આત્માના કલ્યાણ માટે ધર્મ માટે કોઈ કારણ મેં સેવ્યું છે, એવું મને લઈ આવે. એટલા શાસ્ત્ર સ્વાધ્યાય તો કહ્યું ને, એટલી મારી જ્ઞાનની ક્રિયા તો થઈ ને શું સમજે? જે કાંઈ મેં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો એ પૂજા ભક્તિ કરી એટલે એટલું કાંઈક તો મેં કર્યું તો કરું ને, અને મારા કલ્યાણ માટે કર્યું છે ને, એના કોઈ ક્યાં બીજા માટે કર્યું છે? બીજા માટે કર્યું છે કે નથી કર્યું એ પણ વિચારવા જેવો વિષય છે. કેમ કે આ જીવને અનાદિથી લોકસંના છે, અને એ લોકસંના વશ જીવ એ સંબંધની પોતાની ક્રેડિટ છે, જે કાંઈ છાપ છે સમાજમાં, જે કોઈ પોતાની ઇમેજ છે એને પોતાની આગળ વધી શકે. એને મેન્ટેન કરવા માટે, જાળવી રાખવા માટે અથવા વૃદ્ધિગત કરવા માટે પણ એ શુભ રાગમાં જોડાય છે. તો એ જીવ પણ ખરેખર આત્માથી નથી, એ પણ પોતાના માનની લાલચથી એ કાર્ય કરે છે. માનની લાલચ હોય કે પૈસાની લાલચ હોય, બંને એક જ જાતની છે. પૈસાની લાલચના ક્ષેત્રમાં કઈ લાલચ થયા હોય ખરું કે નહીં, એ લાલચ ન થાય. પણ માન તો એ એવો છૂટો ચોર છે કે પોતાને જ ખબર પડતી નથી કે માન ક્યાં સેવાય છે ને કેવી રીતે સેવાઈ જાય છે. એટલે એ લોકસંગ્રહ જે કોઈ શુભ ભાવને કરે છે એમાં પણ શુદ્ધ ભાવની રુચિ મુખ્યપણે કામ કરે છે. એ શુદ્ધ ભાવની રુચિમાંથી પછી આ બધા અનેક પ્રકારના દૃષ્ટિની પરંપરા ચાલુ થઈ જાય છે. અને ખાસ કરીને મનુષ્ય પર્યાયમાં ઉપાધિને પ્રથમ પર ધાર્યો છે કે માન ન હોત તો મોક્ષ નથી, હોત એ વાત નજરે જોવામાં આવે છે. કેમ નજરે જોવામાં આવે છે? કે જેટલા ધર્મ મતો થયા એટલું જ નહીં, જૈન સંપ્રદાયમાં જેટલા ફાંટા થયા અને એક એક સંપ્રદાયમાં જેટલા ફાંટા પડે છે અને પડશે એ બધાને મૂળમાં માન લીધું છે. બીજું કાંઈ નથી. અને આને કારણે જે સંપ્રદાયમાં મોક્ષ માર્ગ આવી સુંદર રીતે સુસ્પષ્ટ રીતે સુગમપણે ઉપાસી શકાય એવી રીતે પ્રતિપાદન કરેલું હોવા છતાં પણ કોઈ મોક્ષ નહીં મળવાને બદલે સંસાર વૃદ્ધિ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે એનું કારણ માન છે. એટલે એનો પ્રભાવ જાણ્યું છે કે માન ન હોત તો મોક્ષ માં હોત, અથવા લોક સંવાદે પણ એમને જે રીતે સ્પષ્ટ રીતે કહી છે એટલું એ વિશે કંઈ જોવા મળતો નથી એમના પત્રો સિવાય એમના વચનો સિવાય. લોક સંવાદે એમણે કાળકૂટ ઝેર કહી છે, કાતિલ ઝેર છે એવું સમજીને, એટલું ગંભીર સમજીને, એની ગંભીરતા સમજીને લોક સંવાદથી દૂર થયો. લોકો શું કહેશે, મારા માટે લોકો શું કહેશે, એ સત્યનો આરંભ હોય, સત્યને ગ્રહણ કરવાવાળો હોય, સત્યની પાછળ પડેલો હોય, એ સત્ય સિવાય બીજું કઈ બોલે તું કઈ જેમ કહેવો હોય તેમ કહે, ભલે દુનિયાને કઈ જવા દેવા નથી. એટલી તૈયારી હોય એ લોકસંજ્ઞાથી શીખી શકે, નહીં લોકસંજ્ઞાથી શીખવું લોકસંજ્ઞા નો ધ્રુવ કાઢો એની જિંદગી ભલે એકાકી હોય, એકલો હોય, કોઈ ભૂલાતું હોય, કોઈ પાસે એનું સ્થાન હોય, તો પણ એ પરિભ્રમણ ને નિવૃત્તિ કરીને અનંત સુખના ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે. તેની કઈ વાંધો આવવાનો નથી.
લોક સમજાને સાથે સાથે ભયમાં આવી જાય છે,
પછી તો એને આગળ જવાનો ભય તો ઉભો થાય જ ને. જ્યાં જઈને પોતાને આગળની કિંમત આપી હોય, પોતાની છાપ સારી પાડી હોય, માનતો હોય, પછી ભલે કે તેમાં તો એ છાપ ખરાબ ન થાય એનો ભય પણ એને લાગે.
પોતામાં પોતામાં માન સંજ્ઞા બની ગયા ને બીજાની વચ્ચે તો બધા બરોબર છે. બીજા એને માન સંજ્ઞા પોતે પોતાને માટે માન સેવી એવું કોઈ બની શકે ખરું કે દાખલા તરીકે પોતે કોઈના સંગમાં ન રહેતો હોય, ભરતો ન હોય, પોતાની મેં માનતો હોય હું તો પ્રાસંગિક છું એમ કરીને પણ માન સેવ તો બની શકે કે નહીં.
માન તો એવો છૂટો છો છે કે એ શુદ્ધાત્મામાં અહમ પણ કરવા યોગ્ય છે તે છૂરી કોઈ પણ પર્યાયમાં કામ પણ ઉપયોગ છે. માન સ્વરૂપ છે ત્યાંથી માન સ્વરૂપ છે, અરે નમ્રતાનું માન સેવાય છે. નહીં પણ માન અને નમ્રતા તો વિરોધ પક્ષી છે, અને માન્ય કરવા માટે નમ્રતા એને ગળા ગણવામાં આવે છે ન્યાયની દ્રષ્ટિએ. અસામે સામા પરિણામ છે કે માનની વિરુદ્ધ નમ્રતા, જેમ લોભની વિરુદ્ધ ઉદારતા, સરળતાની વિરુદ્ધ અસરળતા, એવી રીતે જેમ છે એ દ્વંદ્વ જોડતા બધા એમ માન અને નમ્રતાનું જે જોડતું છે સામે સામે એ નમ્રતાનું પણ માન છે. અસંતાનું કે એકલતાપણાનું કે એકો થાય પણ નમ્રતાનું પણ માન છે. આપણે બહુ ગણાય, આપણે પણ નરમાશ જ રાખવાની, નરમ જ રહેવાનું, નરમ નરમ બસ આપણે કરી શકીએ એનું માન સેવાય જાય છે. આપણું માન ચોરવો છે, વિજયનો ચોર છે. કયા બારે દરવાજેથી અંદર દાખલ થાય છે ખબર જ ન પડે પોતાને. નમ્રતાની અંદર મને બારે પણ એને પડી જાય અંદર દાખલ થવા માટે. ત્યાંનું માન થાય છે અનેક પ્રકારના એ બધો પર્યાય આ સ્વરૂપ વિચાર. પોતાના શુદ્ધાત્મા પદમાં અહંપણું થવાને બદલે કોઈ પણ પર્યાયમાં આનંદ પણ થયો એટલે પ્રથમ દર્શન મોને તીવ્રતા સહિતનું માન થયું છે. એટલું માન નહીં ચારિત્રમાં દર્શન મો સહિતનું માન તે ચાલુ થઈ ગયું ભયંકર. એટલે બહુ સરસ ઉપમા સુગમ એનો ઉપર બતાવ્યો છે કે આવી એક પરિસ્થિતિ છે કે નમ્રતાનું પણ જો માન થઈ ગયું હોય તો હવે છૂટવાનો રસ્તો શું? નમ્રતાના જો સેવા કરવું તો કે માના જે કે શત્રુ મહા નિદર્શન ને મરાય તારી મેળે નહીં છૂટે ભાઈ નમ્રતા કરીશ તો નહીં છૂટે. માના જે શત્રુ મહા નિદર્શન ને મરાય જાતા સદગુરુ શરણ માં અલ્પ પ્રયાસ કરે મહાપુરુષમાં એટલા માટે એને સત્યુષ પ્રત્યેના પરમ વિનયને સ્થાપિત કર્યો છે, બહુ સારી રીતે સ્થાપિત કર્યો. એટલે હદ સુધી વાત કરી છે કે એટલે હદ સુધી વાત બીજા કોઈ ગ્રંથોમાં જોવામાં આવતી નથી. એમ કહે છે કે સત્પુરુષમાં અને પરમાત્મામાં ફેર માને તો તમે મોક્ષ માર્ગને શ્રાપી જ નિકટ થઈ પડશે. 223માં વાત કરી છે. 254માં એમ કહ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો ઉદ્દેશ છે એ ગ્રંથમાં પરિસ્થિતિ એટલી બધી વાત એમને સ્થાપી છે. છેલ્લી હજરી એ આથી આગળ કોઈ પછી વાત નથી રહેતી. સત્પુરુષમાં પરમાત્મા બુદ્ધિ અથવા પરમેશ્વર બુદ્ધિ એટલે પછી પોતાને માન કરવાનું રહેતું. માન કે જે આવો મહાન શત્રુ છે આત્માનો ભેદ કરનારો હોવાથી એની ભયંકરતા જોઈને એક વાર તો એને એટલે નીચે સુધી લઈ જાય છે કે પોતે સત્પુરુષ પાસે એટલો વિનમ્ર થાય છે, એટલો પરમ વિનયમાં વિનયાન્વિત થાય છે કે મારા માટે પરમાત્મા છે. આત્મો માનના ઘોડેથી ઉતર્યા પછી હું પરમાત્મા છું એની નજર આવે છે. સર્વોત્કૃષ્ટ પદ ને સ્વીકારતા માન થતું નથી. હું શુદ્ધ છું ને હું સિદ્ધ છું ને હું પરમાત્મા શું કરે છે એની વાત નથી. એને તો માન થઈ ગયું છે, એનું તો સ્વચ્છંદ શરીરનું માન છે. પણ અહીંયા એક વખત જે સત્પુરુષને પરમાત્મા માનીને જે માનના ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો એવા જીવની એવા વિનય પરમ વિનયમાં આવેલા જીવને પોતાના પરમાત્મા પદનું લક્ષ્ય થવાનો અવસર આવે છે. અને ત્યારે હું પરમાત્મા છું એમ થાય તો પણ માન ન થાય. આમ એક વાર એક જગ્યાએ જો ઉતરી બીજી જગ્યાએ બેસવાની વાત છે એના બદલે સીધો બેસવા જાય તો ગરબડ થાય છે. પછી કે વિનયનું તો ઠેકાણું હોય નહીં અને હું પરમાત્મા છું હું શુદ્ધ છું હું આમ છું હું આમ છું લાગી પડે તો એમાંથી સ્વચ્છંદ ઉત્પન્ન થયા ના આવી માર્ગની વિધિ છે. આ એક માર્ગની પરિસ્થિતિ છે
ત્યાં સુધી માર્ગ ઉપર આવી શકાતું નથી. એ કન્મતે એને ગુજરવું પડે.
આપણે નથી એમ બફમમાં રહેવા જ્યારે જ્યારે પોતાને શું ભાવ થાય ત્યારે ત્યારે મેં કાંઈક પણ મારા કલ્યાણ માટે કાંઈક હું કરી છૂટ્યો એવું કાંઈ પણ જ્યારે એને લાગે ત્યારે એમ સમજવું કે એને શું ભાવે રુચિ છે શું ભાવે ગમે છે કે શુભરાગને છોડીને શુદ્ધાત્માની ખોજ કરશે નહીં શોધ કરશે નહીં એનું શુદ્ધાત્માને આશ્રય કરવાનું એનું ધ્યેય પણ નથી રહ્યું. એટલે મોક્ષ જીવતો શુભ રાગથી લાભ થશે એમ માનતો નથી, અથવા શુભ રાગ થયો ત્યારે એટલો મને લાભ થયો એમ પણ માનતો નથી. શુભ રાગ થાય અને એટલો મને લાભ થયો કે લાભ થયો એમ માનનારે એ શુભ ભાવમાં સંતોષ કર્યો. અને શુભ ભાવમાં જે સંતોષ કર્યો તે શુભ ભાવ કરતી વખતનો એ વિપર્યાસ ઊભો કર્યો. શુભ ભાવ કર્યો એના કરતા પણ શુભ ભાવથી લાભ થયો અથવા એટલું તો મેં કહ્યું એવો જે સંતોષ એ પાછો વિપર્યાસ એને શરૂ કરી દીધો. ખરેખર તો ત્યાં એમ થવું જોઈએ કે શુભ ભાવ થવા છતાં પણ મને મારા શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ નથી, અનુભવ નથી, માટે એનો અસંતોષ થવો જોઈએ. અસંતોષ ના સ્થાને જે સંતોષ થાય છે એ વિપર્યાસ છે. વિપર્યાસ શા માટે કહ્યું કે ખરેખર તો એને અસંતોષ થવો જોઈતો હતો કે શુભ ભાવ થાય છે એટલે શું, અને ઘણા વખત ઘણો કાળ શુભ ભાવ કર્યો એથી શું થઈ ગયો. આમનામ કરતા કરતા સંગળ આવતા 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 જતા અને શાસ્ત્રો વાંચતા વાંચતા કેટલા બધા ગયા, એનો અસંતોષ થવો જોઈતો હતો. એના બદલે હું આટલા વર્ષ જૂનો છું, મેં આટલા વર્ષ આટલું વાંચ્યું, મેં આટલા આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલા તો પૂજા ભક્તિ કર્યા, આટલા તો આ દયાદાન કર્યા, જે કાંઈ જેને જે કર્યું હોય એનો જે સંતોષ છે એ એક વિપર્યાસ છે અને એ અસંતોષના સ્થાને ઉત્પન્ન થયેલો વિપર્યાસ છે. એટલે ખરેખર મોક્ષ હોય છે તે શુભરાગથી લાભ થયો કે થશે એમ માનતો નથી, અને પર્યાયની શુદ્ધ અશુદ્ધતા પણ ભૂલતો નથી. જનતા સુધી આ બીજી બહેનશ્રીના વચનામૃત પરના પ્રવચનમાં વિષય છે, આ વચનામૃતમાં વિષય ચાલ્યો છે, પણ આપણે તો ગુરુદેવના પ્રવચનોમાં ખેંચી રહ્યા છે. શુભ રાગથી અને પર્યાયની અશુદ્ધતા પણ ભૂલતો નથી, શુભ રાગથી લાભ થતા થવાનું માનતો નથી, પર્યાયની અશુદ્ધતા છે એની એને ખટક છે, ભૂલતો નથી એટલે એની એને ખટક છે કે અરે આમ કરતા કરતા ધર્મના ક્ષેત્રમાં કહેવાતી ધર્મની પ્રવૃત્તિ, કેમ કે વ્યવહાર છે એટલે કહેવાતી થઈ ગઈ, ખરેખર નથી ધર્મ પ્રવૃત્તિ, કહેવાતી ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા પણ હજી મને પ્રાપ્તિ ન થઈ અને અશુદ્ધતા ચાલુ રહે એની ખટક પોતાને રહેવી જોઈએ, ખટક થવી જોઈએ. ખટક એટલે શું છે ખબર છે? એનો ઉપયોગ રહ્યા કરે એનું નામ ખટક છે. કોક વાર એને એમ થાય એમ નહીં હો, જેમ આત્મા પડેલું પણ ખટકે તો એ બીજું કામ કરવા ન દે, કરવા દે, એકવાર આત્માને એને કાઢી નાખો પછી બીજું કામ સૂજે નહીં કરે, એ ખટકા જ કરે છે. નાનું એમ શુભ ભાવ એ કોઈ અશુભ ભાવ જેવો મોટો દોષ નથી. શુભ ભાવ તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યે ભક્તિ વિનય સમર્પણ અર્પણતા એ બધા શુભ ભાવ જ છે, એ કોઈ એવો મોટો દોષ ન ગણાય. છતાં પણ એ ખટકે છે, જેમ આંખમાં કોણ ખટકે તેમ ખટકે છે એ જીવને ખરેખર શુદ્ધાત્માની શોધ વર્તે, એ ખરેખર શુદ્ધાત્મા તરફનું વર્ણન ધરાવે છે, એની મુમુક્ષુતાનું એક લક્ષણ છે, એનું ચિહ્ન છે. જેને શુભ ભાવ ખટકતો નથી બહુ સરસ. જો શુભાવ કેટલાક તો અશુભાવ પ્રકટતો નથી, તને કહેવાય એમ મોક્ષ, એ તો વિચાર કરવાનો, આપણે ચર્ચા કરવાનો અહીંયા સમય નથી એનો. પણ જે શુભાવ કરે છે મુમુક્ષુની યોગ્ય શુભાવ કરે છે, મુમુક્ષુની ભૂમિકાને અશુભાવ કરે છે, એવા જે વાત છે કે તો એની ભૂમિકામાં જો એવા શુભાવ હોય ને એને એમ થાય કે ખરેખર મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુને યોગ્ય શુભાવ પણ હોય અને સાથે સાથે શુભાવની ખટક પણ હોય. એટલા શુભાવ હોય ને એની ખટક ન હોય એ વાત અહીંયા માન્ય કરવામાં આવતી નથી.
તકલીફ પણ એક પરિણતી હશે ને,
હા એ ખટકે છે, સારું એવું ખટકે છે અને ખટકનું ઘટે છે તો એને એ શુભાવની રુચિ નથી. ઘરમાં તમે એક મુખ્ય માણસ તો સારું છે, સો જ એક મુખ્ય માણસ, પછી તમારા અભિપ્રાય વિરુદ્ધ કામ કરે તો આકુલતા થાય કે ન થાય, ફટકે કે ન ફટકે, આમ કહ્યું છે ને તમે માનતા નથી, પછી એમાં નુકસાન જતું હોય, ઘરમાં ઘરને નુકસાન હોય અને નુકસાન ન થાય એની સલામી અવગણના થતી હોય પછી શું થાય, અનુબોધના થાય કે અનુબોધના તો થાય જ નહીં ને. એમ આ પોતાના આત્માને નુકસાન થાય છે શુભની રુચિથી, એની ખટક નથી આવતી એનો અર્થ કે અનુમોદના થાય છે, નુકસાનની અનુમોદના છે પણ અનુમોદનાનો ખ્યાલ નથી આવતો. બીજો ખ્યાલ આવે છે દોષ કરે એનો ખ્યાલ આવે પણ દોષની અનુમોદનાનો ખ્યાલ નથી આવતો. તમારે વાત ચાલુ છે પ્રતિમાને સગવડ અપરાધ છે અને અપરાધ ની અનુમોદન અપરાધ છે ને એની અનુમોદના ન થાય, અનુમોદના થાય તો મહાન અપરાધ છે અને એ અનુમોદના થાય છે એનું લક્ષણ શું, તને ખટકતું નથી એનું લક્ષણ, જો ખટકે તો અનુમોદના નથી અને નથી ખટકતું તો અવશ્ય અનુમોદના છે, પૂછવાની જરૂર નથી. એ રીતે પોતાની શુદ્ધતાને નહીં ભૂલતો હોવાથી મુમુક્ષુ જીવ સ્વચ્છંદ કરતો નથી, મુમુક્ષુ જીવને પછી સ્વચ્છંદ નથી થતો. જ્યારે પોતાની અશુદ્ધતાનો ખ્યાલ છે અને એ ખ્યાલમાં એનો દ્રષ્ટિકોણ પણ છે કે આ અશુદ્ધતા મારે ટાળવા જેવી છે, કિંચિત માત્ર પણ અશુદ્ધતા રાખવા જેવી નથી, એવો જેનો અભિપ્રાય શુદ્ધ અંતકરણથી છે એને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી. નહીતર કાંઈ થોડું કરશે ને એના માનમાં સ્વચ્છંદ થયા વગર સમજશે એ પરિસ્થિતિ થાય. આ ગુરુદેવશ્રીના આ વચના મધમાં મુમુક્ષુતા સંબંધીનું માર્ગદર્શન છે અને મુમુક્ષુતાનું થોડું થોડું હોય એ પણ બહુ સારી રીતે પણ જ્ઞાની કો ભી રાગ હોતા હૈ લેકિન રાગ કી રુચિ નહીં હોતી હૈ. જ્ઞાની કો રાગ નહીં હોતા હૈ તો વિતરાગ હો ગયા ક્યા, એસા તો નહીં હૈ. ક્યા જ્ઞાની કો રાગ કી રુચિ હૈ, રાગ કી રુચિ હૈ ઉસકો તો જ્ઞાની કહેતે હી નહીં. वाक्य ऊंची होती उसको मुक्षुता नहीं कहते तो ज्ञानी तो कहे हुए कहां से कैसे कहेंगे। इसलिए राग होना एक बात है, राग की रुचि होना दूसरी बात है, दो अलग अलग बात। सुबह के प्रवचन में जिन प्रतिमा के दर्शन से स्वसंवेदन होना बताया, जबकि पूज्य निहाल भाई ने लिखा है कि जिन प्रतिमा हमको जम का दूत दिखाई देती है, जिन प्रतिमा को जिन जम का दूत दिखाई देती है ऐसा नहीं लिखा है, ऐसा लिखा है कि उसके प्रति हमारा उपयोग जाता है वो जम का दूत है, ऐसा लिखा है, दोनों बहुत फर्क है। जिन प्रतिमा है सो तो जिन स्वरूप की है, तो कोई जम का दूत है ही नहीं, लेकिन हमारा उपयोग स्वरूप से बाहर निकले वो जम का दूत अवश्य है, क्योंकि उसमें आनंद का धातु होता है। अब हमारे सुबह की चर्चा की जो बात है उसमें ऐसी बात है कि मुमुक्षु जी या ज्ञानी जिन प्रतिमा का दर्शन करते हैं तो उसको परिणाम कैसे होते हैं या सही परिणाम कैसे होते हैं, उतनी बात है। दो प्रकार की बात ज्ञानी के परिणाम के विषय में चलती है। कभी ज्ञानी ऐसा भी कहते हैं कि ऐसे परिणाम करते करते हमारी शुद्धता बढ़ती है, जैसे कि अमरचंद्राचार्य का कि मैं इस परमानंद के समय सार की टीका करते करते मेरे आत्मशुद्धि की वृद्धि हो, कहा कि नहीं कहा तो टीका करना तो शुद्ध विकल्प है, फिर भी वहां आत्मशुद्धि लिया। तो ऐसे भी कहते हैं कि हम भगवान का दर्शन करते हैं तो उसको हमारा स्वरूप का दर्शन करते हैं, और कभी ऐसे कहते हैं कि हमारा एक क्षण के लिए उपयोग बाहर जावे, ये हमारा अभिप्राय से विरुद्ध बात, हम तो हमारे स्वरूप में शादी अनंत काल स्वरूप नहीं रहना चाहते, ऐसे बाहर निकलना ही नहीं चाहते। दोनों प्रकार से वचन आते हैं ज्ञानी के, और दोनों में विरुद्धता नहीं है, दोनों में अविरुद्धता है, यही समझदारी की चीज है। उसमें ऐसे समझन करनी है कि दोनों में अभिप्राय विरुद्धता नहीं है, दोनों में वचन विरुद्धता होने पर भी अभिप्राय विरुद्धता नहीं है, ऐसे बात है। तो कैसे कि जिन शास्त्र हो या जिन प्रतिमा ही हो, कुछ भी हो, जो वीतरागता के निमित्त कहा है, कौन सा निमित्त कहा है, वीतरागता के निमित्त, राग के निमित्त नहीं कहेगा, तो ज्ञानी को या सच्चा मनुष्य को उसके निमित्त से भी अपना स्वरूप की रुचि और वर्णन बढ़ता है। उसी कारण ऐसा दर्शाने के लिए वहां राग को गौण करके जो भी अपने आराधना में वृद्धि होती है उसको मुख्य करके दिखाते हैं, और अंतर्मुख से बाहर निकलना ही नहीं अंतर्मुख होने से, वो तो सीधी बात है, उसमें तो कोई विवादास्पद विषय ही नहीं है, वो तो हमने काफी हो गया कि अंतर में रहना है तो एकांत आराधना का विषय हो गया। लेकिन दूसरी बात में कभी निराद होता है या शंका होती है, वो कैसे होता है, ऐसा भी होता है कि जब स्वरूप में पूर्ण रूप से रहने का नहीं होता तो ऐसे वितरागी निमित्त के आश्रित परिणाम आएगा ही आएगा। पत्र में क्या क्या लिखा, કે અરે વિકલ્પ અગર તુજે જિંદા રહેના હૈ તો તું ગુરુ ચરણ મેં વેચન કો દે, વરના ઇનકા દિલાયા દિખાયા હુઆ શસ્ત્ર તેરા નાશ કર દેગા. तो उसमें क्या हुआ कि गुरु चरण में जाने से ये मेरा आत्मा का हित होगा. ये बात है मुख्य तौर से, तो वो बात है गुरु चरण का राग की मुख्य बात वहां नहीं है और समी साल की टीका करने में शुभराग मुख्य नहीं है. आचार्य महाराज को उसका आगम का विषयभूत जो शुद्धात्मा है, समय साल जो केंद्र स्थान में है, उसी का उसी के प्रति जो अपना परिणाम है, वो परिणाम में वो और वृद्धि करने की बात है. उपादान आश्रित तो अपने आराधना की वृद्धि होती ही है, लेकिन निमित्त प्रतीक भी परिणाम जाता है, उसी काल में भी आराधना की वृद्धि होती है, तो माना देखने लायक चीज है, समझने लायक कोई चीज है तो वही है. अच्छा, सुगाने की जब बात ही चली है तो और भी विचार करना जुड़े कि आचार्यों के शास्त्र जब एकांत में पढ़ते हैं तो आनंद की बुंद बुंद टपकती है. कहां से टपकी? तो ग्रंथ में से टपकी. क्या कि आत्मा में से? आचार्यों के ग्रंथ पढ़े तो वृत्ति तो ग्रंथ के प्रति जाएगी, जैसे दर्शन में वृत्ति भगवान के प्रति जाती है, वैसे शास्त्र अध्ययन में उपयोग जाता है शास्त्र. और कहते हैं कि आनंद की बुद्ध बुद्ध टपकती है. दो बात हो गई कि नहीं होगी, कोई ऐसा नहीं कहेंगे कि तो परस्पर विरुद्ध वाणी होगी, पूर्वार्थ पर विरुद्ध वचन है ज्ञानी के होते नहीं, पूर्वार्थ पर विरुद्ध वचन ज्ञानी के नहीं होते. तर्क तो लड़ा सकते हैं, हम कहते हैं कि विरोधता नहीं है तो विरोधता है, ये बात. तो उन्हीं के वचनों में दो बात मिलेगी, आचार्यों के वचनों में भी दो बात मिलेगी, लेकिन अभिप्राय दोनों जगह एक ही है, दो अभिप्राय नहीं. गुरुदेव हमेशा कहता कि आज कपड़ो कहा छे माटे तरी जा, मुझे ओछा भाव करवा माटे शू करव जोईए, खूटो रस्तो बता. रस्तो शून्य कई प्रकार छे, સમય ઓછો લાગે એને ટૂંકો રસ્તો કહે છે, સમય વધારે લાગે તો લાંબો રસ્તો કહે છે. પણ રસ્તો તો એક પ્રકારનો છે, રસ્તો કઈ બે પ્રકારનો નથી, એક હોય ત્રણ કાળમાં પરમાત્મા રચમાં પંચ. એટલે ઓછા ભંગ કરવા માટે શું કરવું? સ્વરૂપની આરાધના તીવ્રપણે કરવી, તીવ્રપણે સ્વરૂપના સમય દર્શનના ચારિત્રના પરિણામમાં વિશેષપણે જે રહે એને બહુ ઓછા હોય છે. પુરુષાર્થ જેનું બળવાન એના બહુ ઓછા, જેનો પુરુષાર્થ ઓછો હોય મોક્ષ માર્ગમાં એને કોઈ બહુ વધારે હોય છે. એ તો માર્ગ પુરુષાર્થ પ્રધાન છે, બધા જ્ઞાન તો બધા જ્ઞાનીઓના સરખા છે, જે કાંઈ ફેર છે એ પુરુષાર્થ પૂરતો છે. આખા મોક્ષ માર્ગમાં સિદ્ધિનો આધાર વહેલી સિદ્ધિ થવી કે મોડી સિદ્ધિ થવી એનો આધાર પુરુષાર્થ પર છે. બધું એ તો પુરુષાર્થ એટલી તારી સિદ્ધિ છે. આ સંસારમાં દુઃખ અને પીડાથી મુમુક્ષુ જીવ પીડાયેલો છે, આ પીડા તેનું દુઃખ દૂર કરવા માટે આજે સવારમાં કહ્યું કે હું આત્મજ્ઞાનમાં ફળ આ આત્મજ્ઞાન શું છે એ કેવી રીતે મળે છે વિસ્તાર આત્મજ્ઞાન આત્મશાંતિ ઉપજે છે આત્મશાંતિ ઉપજે છે એટલે કોઈ પણ પ્રકારના દુઃખ કે પીડા થતા નથી એવી એક પરિસ્થિતિ છે તો આત્મજ્ઞાન કરવા યોગ્ય છે સર્વે જ્ઞાનીઓ મુક્ષીઓ માટે આ ઉદ્દેશ છે કોઈ પણ જ્ઞાનીનો એ જ ઉદ્દેશ છે જ્ઞાની આત્મશાંતિને આત્મજ્ઞાનના માર્ગે દોરે છે અને એના માટે શું કરવું કે બહારમાં જ્યાં સુધી પોતાની પરિપક્વતા ન હોય ત્યાં સુધી સત્સમાગમ કરવું પછી કરવું સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું અને આત્માની પ્રાપ્તિ એટલે કે આત્મજ્ઞાન થાય એની ભાવના અને જિજ્ઞાસામાં રહેવું પોતાના જીવનનું ધ્યેય બદલી નાખવું અનાદિથી સંસારનું ધ્યેય છે આ જીવને વગર વિચારીએ પણ ધ્યેય કેમ છે સંસારનું ધ્યેય છે એ જીવ બદલ્યા સિવાય બીજો છૂટકો નથી એ વાત નાશ મારવા જેવી છે અને જ્યાં સુધી જીવ પોતાના જીવનનું ધ્યેય ન બદલે ત્યાં સુધી દુનિયામાં પણ કહે છે કે તમારો ટાર્ગેટ શું છે એ પ્રમાણે એના કાર્યની પદ્ધતિ અને કાર્યની પરિસ્થિતિ ઊભી થવાની છે એવી રીતે પોતાના જીવનનું ધ્યેય બદલ્યા વિના કોઈ રીતે આખું જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એટલે મોક્ષનો નિર્ણય ધ્યેય છે દ્રઢ મોક્ષે ઈચ્છા છે જેને પૂર્ણતાનું લક્ષ્ય કહેવામાં આવે છે એ જ્યાં સુધી શરૂ થતું નથી હોતું નથી ત્યાં સુધી આત્મજ્ઞાનની આશા રાખવી એ વ્યર્થ છે આત્મજ્ઞાન એમ કંઈ અચળથી આવતું નથી એ ક્રમથી એના વિધિથી આવે છે એટલે એના માટે સત્સમાગમ છે એ સર્વોત્કૃષ્ટ સાધન છે એના જેવું સાધન તરણ કાળમાં બીજું કોઈ નથી